સાધન સાધન કેવી રીતે કરી શકાય, સાધન કરવાનો માર્ગ, સાધન કરવાની વૃત્તિ, આ કેવી રીતે એને સંપાદન કરવું. સાધન તો સદગુરુ પાસેથી મળશે, જે અધ્યાત્મનું સાધન છે, જે જીવનને એક સાચા માર્ગે લઈ જનારું સાધન છે, જેને સત્પથ કહીશું. સત્પથના માર્ગે માત્ર સદગુરુનું સાધન જ લીધી શકશે. તો સ્થિર થઈને સાધન કરવાનું આપણે પોતે જ આપણી વૃત્તિઓને બહેકાવી દેતા હોઈએ છીએ. અનેક બાબતોના, અનેક ભોગ પદાર્થોની અંદર આપણી વૃત્તિઓ બહેકતી જ હોય છે, બહેક્યા જ કરતી હોય, અને એ પછીથી એ વૃત્તિઓ સ્વતંત્રને બદલે સ્વચ્છંદ બની જાય, ત્યારે મન હાથમાં ન રહે. બધી વૃત્તિઓ રાખજો હાથમાં, જવા દેશો નહીં ક્યાંય. તો સ્થિર થઈને સાધન કરીએ કે આપણી વૃત્તિઓ, કોઈ પણ પ્રકારની વૃત્તિ, કોઈ પણ બાબતમાં સહેજ પણ લાલચ ઉભી થવા દેવી નહીં. સંયમ માણસ ધારે ને પોતાના મનથી, તો સંયમ તો જરૂર કરી શકે, રાખી શકે. પોતાની ઉપર એ સંયમ સારામાં સારી રીતે કેળવી શકે, ન થઈ શકે એમ નહીં. પણ માણસની નબળાઈ, બધા જ પ્રકારની નબળાઈ એને સંયમ તરફ ન જવા દે, અને સંયમ કે સદાચાર તરફ ન જવાય એટલે સમજ માણસ બધી રીતનો નબળો છે, સાધન પણ થઈ શકતું નથી, સંયમ પણ કરી શકતો નથી. અને એ નબળાઈ એને જીવનમાં ક્યાંય સફળ નહીં થવા દે, અને એ નિરાશ થઈને ફર્યા કરતો હશે, નિષ્ફળ જીવન એને દેખાતું હશે. બસ મારું આ જીવન, આટલું બધું કરું છું, આટલું બધું સહન કરું છું, છતાં મારી આની આ દશા. કે હા, માણસની પોતાની નિર્બળતા, અયમ આત્મા બલહીને ન લભ્ય, ઉપનિષદનું વાક્ય છે. આત્મા નિર્બળતાને, નિર્બળને મળતો નથી. ઢીલા પહોંચે તો જોગ થાય નહીં. સામાન્ય માણસથી એ સાધન નથી થઈ શકવાનું, અને લુખાનું નહીં ત્યાં કામ, એટલે સુધી કહી દીધું. સામાન્ય માણસનું કામ નથી જ, અને જે જીવનમાં લુખો છે એને પોતાને જ પોતાના જીવનનો કોઈ સ્વાદ નથી. એ લુખો લુખું જ ખાધા કર્યું હોય, બેચાની જ રહ્યા કરી હોય, એ માણસનો સ્વભાવ જ છે, એ રીતે ટેવાઈ જાય. એટલે જીવનમાં સાધન સુધી પહોંચવું છે, મસ્તી હોવી જોઈએ, આનંદ હોવો જોઈએ. કોઈ પણ બાબતની અંદર માનસિક વ્યથા હોવી જ ન જોઈએ. બિલકુલ પોતાના મનથી મુક્ત હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય. તમે સંતો જુઓ, ભિક્ષા લઈને જ કરતા હોય, મળે કે નાય મળે, વૃક્ષ નીચે હુતા રહેતા હોય, એક ઓશિકું ના મળે તો પથરો માથે નીચે હોય સુઈ રહે, કશું ના મળે તો કૌપિન મળે તો બીજા કપડા ના હોય તો એને મસ્તીથી ફક્કડ રીતે ભરતો હોય. એ કૌપિન મળી દે છે ને, બે રોટી મિલ મળી જાય, પછી શું બને છે? ચાર રોટિયા એક લંગોટી બાકી સબ પકવાન મળી ગયું પતી ગયું. કેમ? એના જીવનમાં, એના મનમાં એને અસંતોષ નથી. જે કઈ મળ્યું એનાથી બિલકુલ તૃપ્ત છે. અને એટલે જ એ વ્યક્તિ સારામાં સારી રીતે સફળ થાય, સાધન પણ કરી શકે. નિષ્ફળતા ક્યાં છે? કે જ્યાં કોઈક વસ્તુની આવશ્યકતા પડી નથી અને એના માટે એના મનની અંદર કચવાટ થયા કરે, ચિંતા થયા કરે, એ માણસ કઈ ના કરી શકે, કશું ના કરી શકે. કેમ? એને પોતાને પોતાના જીવનમાં કઈક ઓછું લાગે છે, અધૂરું લાગે છે, કઈક મારામાં ખૂટતું છે, કઈક ખૂટે છે. અને કઈક ખૂટે છે વાળી મનોવૃત્તિ એને ઉપર ઉઠવા જ ના દે, ઉપર નહીં ઉઠવા દે. તો ચેતન થઈ સાધન કરીએ, કહ્યું ને, સ્વસ્થ ચિત્તથી કરો, મુક્ત મનથી, આનંદથી કરો, તો એ સાધન અવશ્ય આપણને કંઈક ને કંઈક લાભદાયક, પુષ્ટિદાયક થશે. આપણા મનને, આપણા અંતઃકરણને પોષણ આપશે, પુષ્ટિ મળશે. કે એના વડે જીવન જીવવા માટે પણ આપણને આનંદ થશે, ચાલો એક પોષણ મળી ગયું મને. તો આપણા વિચારોમાં પુષ્ટિ હોય, આપણી વૃત્તિઓ પણ એવી જ પ્રબળ હોય, અને વૃત્તિઓને ધીરે ધીરે કેળવે તો ચોક્કસ ભટકતી બેકતી બેકી ગયેલી વૃત્તિઓને તમે ધીરે ધીરે ધીરે, કે આઈસ્ક્રીમ છે ના ખવાય, નથી જ ખાવો, વૃત્તિને પકડી. ભલે ગમે એટલી ગરમી પડે પણ તબિયત આવી રહે છે, ઠંડુ સહેજે અડવાનું જ નહીં. આઈસ્ક્રીમ કયો હોય કે ગમે તેવું, નહીં 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 નહીં, આ વૃત્તિઓને પકડો, બેકવા ના દો એને. બેકેલી ઇન્દ્રિયો, ખાવા પીવાનો સંયમ ગુમાવ્યો તો શરીર રોગીષ્ઠ થવાનું છે. એટલે બધી વૃત્તિઓ રાખજો હાથમાં, સાધન કરવું છે ને, સુખી થવું છે, જીવનમાં શાંતિ જોઈએ છે, તો બધી વૃત્તિઓ રાખજો હાથ. રસ્તે નીકળ્યા ને ભભક આવે મેથીના, બરાબર સરસ થાય છે, એ વૃત્તિ ત્યાં સુધી ગઈ. ચાલો હોટલમાં જઈને 100 ગ્રામે આ બે કઈ ગયેલી વૃત્તિ છ ને ભભક આવી આવે પણ નથી, દાળ વડા તરાય, જે તરાતું હોય તે તરાય. બધી વૃત્તિઓ રાખજો, એક એક આપણા જીવનની વૃત્તિઓને ધીરે 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 નિયંત્રણમાં કરો, નિયંત્રણ કરો, નિયંત્રણ કરો. એક સમય એવો આવશે કે તમારું મન શક્તિશાળી બની જશે, મક્કમ બની જશે, એવી લાલચોમાં નહીં ફસાય. મારે શા માટે આમાં ફસાવું, ભલે જે થતું હોય ખાવા વાળા ખાય ને, આપણે રસ્તે ચાલ્યા જવાનું છે. તો આનું નામ છે ચેતન થઈને. ગમે તેવી પરિસ્થિતિ આપણી બેહોશ નહીં થવા દેવાની. સુગંધ આવી, મોઢામાં પાણી આવ્યું, પણ નહીં, આપણી બેહોશી ન થવી જોઈએ. કારણ કે આ વધારે તળેલા જંક ફૂડ ખાઈશું તો અંદર પછી આઈ બનશે, નથી જડવાનું. શિખંડ ઠંડો બહુ સરસ છે, ગમે તેવો હોય 100 વાર સામે આવે તો એને એને અડવાનું નહીં. કે મહારાજ આઈસ્ક્રીમ ખાવ ને 300 રૂપિયાની ડીશ લાવું, એ તું રેવા દે ને, શાહ નથી તો એટલે તો આટલા હાજા છે. ડાક્ટરે ટ્રેડમિલ ટેસ્ટ કર્યો કે મહારાજ ક્યાંય બ્લોકેજ નથી, નહીતર 45 વર્ષની ઉંમર પછી બ્લોકેજ આવે છે. એક ડાક્ટર મળ્યા હતા કે મહારાજ 36 વર્ષ પછીથી ડાયાબિટીસ હોય હોય ને હોય છે, ના હોય બને નહીં, ચેક કરે તો કશું નથી. કેમ? બધી વૃત્તિઓ રાખજો હાથ. ખાવા પીવાની આપણા હાથની વાત છે, જીભ માંગે તો નહીં હાલવાનું. આ છે ચેતન થઈ સાધન. જાગૃત, હંમેશા જાગૃત રહો, હંમેશા સમજણ પૂર્વક જીવતા શીખો, બેહોશીથી નહીં. રસ્તામાં બેહોશીથી ચાલતા આવીશું તો ક્યાંક ભટકાઈ પડીશું, ક્યાંક પડીશું, ક્યાંક વાગશે. ચેતન થઈને જેમ રસ્તે ચાલીએ છીએ, સભાન થઈને ચાલીએ છીએ, બધાને ખ્યાલમાં રાખીને ચાલીએ છીએ તો કશું નથી થતું. એમ જીવનની યાત્રા પણ એવી રીતે જીવીએ કે સભાનતાથી સતર્ક થઈને, જેમ ગમે ત્યાં નીકળી જાય સતર્ક રહીએ, કશું આવતું નથી, કશું થતું નથી, કઈ ગરબડ તો નથી. ચેતન થઈને તો ચેતનાત્મક અવસ્થા જો વ્યક્તિ પોતે પોતાના જીવનની અંદર સંપાદિત કરી લે અને મેળવી લે કે મેં ચેતન થઈને તો હવે તો હું સતર્ક છું, સજાગ છું, મનથી, બુદ્ધિથી, ઇન્દ્રિયોથી, વૃત્તિઓથી, બધાથી, નુકસાનથી, લાભથી સતર્ક છું, બસ આ રીતે એને કહેવાય ચેતન થઈને. જો લાભ થવાનો જ ના હોય અને શરદી થવાની હોય, કફત થવાનું હોય તો પછી આઈસ્ક્રીમ ખાઈએ તો એ આપણી વૃત્તિઓ આપણા હાથની બહારની બે કઈ ગઈ. માદા થયા હોઈએ ને છતાંય વેડમીક હોય કે લાડુ હોય કે ખાવા તો જોઈશે જ, મદદ પડવાનું પણ નહીં. આજ બીમારી છે, તાવ આવ્યો છે ને, આજે ઉપવાસ કરીશ, નથી ખાવું, પોતાની જાત ઉપર નિયંત્રણ. તો આ છે બધી વૃત્તિઓ રાખજો હાથમાં. અને એને અહીંની અત્યારની પંક્તિમાં તો સત્સંગની પંક્તિમાં શું વાત કરી, ચેતન થઈ હંમેશા બધી જ રીતે આપણી આપણા જીવનની આપણી રહેણી સહેણી જે કઈ હોય જાગ્રત હોવી, સભાન હોવું જોઈએ, સભાનતા અવશ્ય હોવી જ જોઈએ. એનું નામ છે ચેતન થઈને. અને જે સાધન છે એ સાધન ભલે લૌકિક ભૌતિક નથી જોઈતા, અધ્યાત્મની વાત છે અહીંયા જે મહારાજ કરી રહ્યા છે, પણ એ સાધન આપણા જીવન માટે અત્યંત આવશ્યકતા વાળું છે. અને જન્મ પછી જન્મ્યાથી જીવતા સુધીનું એ જ આપણું લક્ષ્ય છે, એ જ આપણું ધ્યેય છે. હવે ધ્યેય અને લક્ષ્યને આપણે ગૌણ બનાવી દઈએ તો જીવન ક્યાં રહ્યું? જીવનનું લક્ષ્ય એક હોય, એનું ધ્યેય વ્યવસ્થિત હોય તો માણસ સભાનપૂર્વક સભાનતાપૂર્વક જીવી શકે છે. સભાનતાથી જીવવા માટે પણ લક્ષ્ય હોવું જ જોઈએ. અમારું ધ્યેય છે અને એ પ્રમાણે જે કરીએ એનું નામ ચેતન થઈ સાધન કરીએ. પણ માણસ લક્ષ્ય વગરનો જ હોય તો હરાયું ઢોર, ક્યાં જવાનું છે એને કશી ખબર જ નથી, જે બાજુ મોઢું માર્યું જે બાજુ મોઢું માર્યું ત્યાં જાય કરે. એમ માણસ પણ ચેતના વગરનો, સાવધાની વગરનો ફાવે ત્યાં પોતાના મનથી, વૃત્તિઓથી, શરીરથી ભટક્યા કરતો હોય. સમયની કિંમત જ ના હોય, સમયનું ભાન જ ના હોય એને. લક્ષ્ય વગરનો માણસ, બાકી સમયની કિંમત જે ચૂકી ગયો એને પૂછી જજો કે સમય ચૂક્યા પછી કેવો પસ્તાવો થતો હોય છે, માણસ કેવો હેરાન દુખી થાય છે. તો એ બધા જીવનના લક્ષ્યમાંથી જ પ્રાપ્ત થઈ શકે. જો લક્ષ્ય ગુમાવી બેઠેલો લક્ષ્યહીન માણસ જેને ક્યાં જવું છે એ કશું જ ના હોય મગજમાં, એ માણસ માત્ર જીવનમાં રખડી પડતો હોય, રખડતો જ હોય, એનું જીવન ક્યારે વ્યવસ્થિત થઈ જ ન શકે. જેને રખડું કહેવાય ને, વેગાબોન. તો સાધન છે એ તો આપણા જીવનની અંદર એક પ્રવૃત્તિ છે સાધન, અને પ્રવૃત્તિ વગર સાધન થઈ શકે નહીં. અને પ્રવૃત્તિ વગરનો માણસ પણ એ પોતે કંટાળે થાકે, એટલે સાધન કરવા માટે પ્રવૃત્તિની આવશ્યકતા છે, અને પ્રવૃત્તિ કરશો તો જ કંઈક પામશો. તો એ છે સાધન, અને એ સાધન છે અહીંયા ગાડી ગુરુ મહારાજની પાસે માંગેલું છે. એટલે તો અધ્યાત્મ જ હોય, ગુરુ મહારાજ ભૌતિક સાધન નહીં આપે. જોઈતું હોય તો મારી પાસે આ તપ છે, ત્યાગ છે, ધ્યાન છે, લઈ જા કર, બાકી તું માંગુ છું એ મારી પાસે નથી. એવી વાત થઈ ગઈ. ભૌતિકતાને કોઈ ત્યાં આગળ સ્થાન જ નથી મહાપુરુષોના જીવનમાં, અધ્યાત્મ. અને જીવનની અંદર સંતોષ સાથેની સાચી પ્રગતિ, પ્રગતિ થાય ને તેમાં લોભ થઈ જાય, હજુ ચાલો, હજુ ભણશે, હજુ હજુ, લાખના પણ લાખથી સંતોષ નથી, કરોડ કરોડમાં સંતોષ નથી, અબજ અબજમાં સંતોષ, અબજો એ માણસ પણ સુખી નહીં થઈ શકે. અબજો સુધી પહોંચતા પહોંચતા જીવન યાત્રા પૂરી થઈ ગયો, શું કરો. આવડો મોટો સિકંદર વિશ્વ વિજેતા થવા માટે નીકળ્યો અને રસ્તામાં જ મૃત્યુ પામ્યો. શું રહ્યું? તો માણસના જીવનનું લક્ષ્ય, એનો ધ્યેય, એનો પૂરો કરવા માટે જે સાધન આપણું છે, એ સાધનથી એ માર્ગે ચાલીશું અધ્યાત્મને. ભૌતિકતા તો ક્યારે પણ કોઈની તૃપ્ત થઈ જ નથી, સિકંદર જીવાની નથી થઈ. વિશ્વવિજેતા કરો, પાછો નીકળતા નહીં, ભારતમાંથી પાછો નીકળતા નીકળતા રસ્તામાં જ મરી ગયું. આટલું આટલું બધું જીવન તો વિશ્વવિજેતાના નામે વેડફ્યું છે, પાછું જગત તો તું એમને એમ થઈ ગયું. આ છે લક્ષ્યહીનતા, ધ્યેય ખરા પણ પાગલ મૂર્ખથી. દુનિયા તો અબજો વર્ષથી ચાલી આવી છે, હજારો યુગ વીતી ગયા, અને એની અંદર કેટલી પેઢીઓ જતી રહી, કોઈના હાથમાં રહ્યું છે? ગમે એટલા લેખો મૂકીને લખ્યા હશે, રજીસ્ટ્રેશન કરાવ્યું ને એની ફી ભરીએ છે, કોઈ આ ધરતીના ટુકડા તો કેટલી વાર બદલાઈ ગયા છે લખાણ વાળા માલિકો, છતાંય ધરતી ત્યાં ત્યાં છે. તો સાધન, આપણા જીવનનું સાધન આપણા પોતાની સાથે રહેવું જોઈએ. અહીંયા મૂકીને જવાનું છે, ભલે ગમે એટલું કિંમતી હશે, ગમે એટલું લખાણ કરેલું હશે, એક સાથે આવવાનું કામ લાગવાનું નથી. સર્વમ વ્યર્થ મરણ સમયે ધર્મ એક સહાય, કશું સાથે નથી આવવાનું. તો પછી સાધન કયું? સદગુરુએ આપ્યું તે. કયું સાધન આપ્યું સદગુરુએ? આત્માનુસંધાન. તમે તમારા આત્માનું, તમારા સ્વરૂપનું અનુસંધાન કરો, એને શોધો, તમે શું છો, ક્યાં છો. તો એ જે પ્રત્યુત્તર મળશે, અને એ જે કંઈ કર્યું છે, લક્ષ્ય છે, જે કંઈ મેળવ્યું છે, એ સાથે આવશે. મૃત્યુ પછી પણ એનો ત્યાગ નહીં થઈ શકે, કારણ એ સૂક્ષ્મ છે, એ અધ્યાત્મ છે, અને એ સૂક્ષ્મ ચેતનાની સાથે જોડાયેલો છે વિષય. જે આત્માનુભૂતિ કરી, એ આત્માનુભૂતિ જરૂર આપણી પ્રગતિ આપણી સાથે આવશે. બાકી જેણે અનુભૂતિ નથી કરી પણ ક્યાંક ને ક્યાંક વાસનાઓ રહી ગઈ છે, એ ત્યાં ત્યાં રઝળ્યા કરવાનો, રખડ્યા કરવાનો, વ્રતાત્મા તરીકે લક્ષ્ય રાશિની અંદર. જયારે જેની પાસે અધ્યાત્મનું સાધન છે, સદગુરુએ આપેલું સાધન છે, એના દ્વારા એ પોતે એ સાધનને પોતાની સાથે લઈ જઈ શકશે મૃત્યુ પછી પણ, એનું નામ છે મોક્ષ, એનું નામ છે સદગતિ, એનું નામ છે આત્મદર્શન. આત્મદર્શન ક્યારેય નિષ્ફળ જતું નથી. તો એ સાધન કે જે સાધનની અંદર શાશ્વતતા છે, જે સાધનની અંદર અમરત્વ છે, અવ્યય છે, ખૂટતું નથી. આપણી પાસે આજે પણ આત્માનું સાધન તો સંપન્નતા તો આપણી પાસે આખા શરીરમાં એટલી બધી છે જ, ત્યારે તો આ શરીર ઉભું છે, એ જીવે છે. પણ જો એ આત્મચેતના એમાંથી ખસી ગઈ પછી શરીરની કિંમત કરો, પડતા 2000 લાકડા ખર્ચાવશે, એની કિંમત તો બાજુએ રહી. તો જે સાધન, શરીર એ સાધન નથી, કાયમનું સાધન નથી. આપણી ઉપાસના, આપણી અનુભૂતિ અને એમાંથી પ્રાપ્ત થયેલું જે આપણું પોતાનું સ્વરૂપ, એ સાધન છે કે જે સદગુરુએ આપ્યું. તું તો જોઈ લે ને તારા રૂપ ને, ખોળી જોતા તું જ ખોવાય, તારે ઠેકાણે હરીને ઠરાવ. તો એ રીતે પોતાની જાતને જ પોતાના સ્વરૂપમાં જોવાનું છે, અને એ અનુભૂતિ, એનું નામ છે સાધન. સાધન સાધ્ય છે કે સાધન કૃપા સાધ્ય છે? સદગુરુના સાનિધ્યમાં એ જે સાધન આપશે એ કૃપા સાધ્ય આપશે. અને સાધન સાધ્ય લેવા જશો, ગમે એટલો પ્રયત્ન કરશો, ગમે એટલી મહેનત પુરુષાર્થ કરશો, હાથમાં આવે કે આવે કે નહીં તો ના આવે. પણ જેને કૃપા સાધ્ય કહીએ છીએ સદગુરુની પાસેથી, કે એની પાસે સેવામાં, એની સાથે સત્સંગમાં, એની વાતો બેસીએ, તો અવશ્ય એ આપણને એ સાધન આપી દેશે. લો, એને સાધન સાધ્ય ની કૃપા સાધ્ય છે કે સહજ ભાવથી દઈ દીધું. મોઘો માનુષ દેહ, કેવી વાત છે! બાકી માગવા લેવા જાવ જોઈએ, નહીં મળે પૂછે કે તમારે કયું મોઢું લઈને આવ્યા છો, કઈ લાયકાત લઈને આવ્યા છો, કયું સત્કર્મ કરીને આવ્યા છો કે મનુષ્ય શરીર લેવા માટે. માણસને પૂછો તમે જાવ જોઈએ મનુષ્ય શરીર લેવા, શરમ આવે કે હું કયા મોઢે લઈને જવું, કેમ મારી પાસે મોઢું દેખાડવા જેવી કોઈ વૃત્તિ હોય તો ને. તો એમ વૃત્તિઓને પોતાનામાં પોતાની સ્થિરતાની અંદર ભેળવવા માટે, જ્યાં સુધી આપણે આપણા મનને, આપણા જીવનના વ્યવહારને આપણે તૈયાર નહીં કરી શકીએ, ત્યાં સુધી એ વૃત્તિઓ સ્વચ્છ થવાની નથી. વૃત્તિઓ જ્યાં સુધી આપણી શુદ્ધ નહીં થાય, ત્યાં સુધી મન સ્થિર થઈ શકવાનું નથી. મને અને મન સ્થિર નહીં થાય ત્યાં સુધી તમે અનુભૂતિ કરી શકવાના નથી. એટલે ભલે મન જલ્દી સ્થિર ન થાય તો વાંધો નહીં, અને મનને સ્થિર કરવામાં જઈશું તો બહુ મહેનત કરવી પડશે, પણ વૃત્તિઓને સ્થિર કરતા શીખો, વૃત્તિઓને નિયંત્રણમાં રાખતા શીખો. અને જ્યાં નિયંત્રણ આવી ગયું ને, ત્યાં પછી સ્થિરતા આવતી જશે. પણ આપણી વૃત્તિઓ જ બેકેલી હોય, આંખો ક્યાંય ક્યાંય ફર્યા કરતી હોય, મન ક્યાં ક્યાં ફર્યા કરતું હોય, તો એ વૃત્તિ સ્થિર નહીં થાય. સ્થિરતા આપણા પોતામાં રહેલી છે, સ્થિરતા આપણી પોતાની છે, અને આપણા પોતાના માટે આપણા પોતાના સ્વરૂપની સ્થિરતા એટલી જ આવશ્યક છે. જેમ ઘર બાંધ્યું, કેટલો ખર્ચો કરીને રહેવાની સ્થિરતા આવી ગઈ, ભાડાના મકાનમાં તો ભટકવું નહીં પડે ને. આ સ્થિરતા કેટલી હાશ આપી જાય જીવનમાં, એક પોતાનું નાનું મકાન બનાવીને રહેવા બેસી, હાશ આપણું પોતાનું મકાન થયું, કેટલો સંતોષ, કેટલી નિરાંત અનુભવાય છે. એમ આપણા પોતાના આત્મસાધનને જયારે આપણું પોતાનું બનાવીએ તો એમાં કેટલો અનંત આનંદ હશે. આપણા ઘરમાં ન હોય સાધન તો પાડોશીને ત્યાં જઈએ બેસવા માટે, ચલન જોવા માટે જઈએ. પણ હવે તો અમારા ઘરમાં આવી ગયું છે, ભીતર ચોટાડવાનું જ આવી ગયું છે. ભીતર ક્યાંય ભૂત મગજમાં ચોટાડવા માટે આવી ગયા. એ જે સાધન, એમાં આપણને કેટલો બધો સંતોષ આનંદ થતો હોય છે, નિરાંત થતી હોય છે. તો આ તો સદગુરુનું આપેલું પોતાના સ્વસ્વરૂપનું સાધન, એમાં કેટલો આનંદ આવે. જો એક વાર આ જગતના ભૌતિક સાધનોને તો જોઈ લીધા છે, આનંદ આવે છે પણ ખરો, પણ એક વાર આપણા પોતાના સ્વસ્વરૂપનું સાધન એક વાર મળી ગયું તો લખ 84 ક્યારે નિભંભી પડે, ફરવી નહીં પડે. કેમ કે પોતાનું સ્વરૂપ પોતાના હાથમાં આવી ગયું છે, અને એનો જે આનંદ છે, એનું જે સુખ છે, એવું સુખ ક્યારે ક્યારે ક્યાંય નહીં મળે. અને એ જે ક્લાઇમેક્સ ચરમસીમાનું સુખ મળી ગયું, પછી બીજા સુખ માટે શા માટે ફાંફા મારે. એક વાર રાષ્ટ્રપતિ પદે બેઠેલો માણસ નિવૃત્ત થયા પછી બીજી નોકરી શોધવા નીકળશે ખરો? એમ આત્મપદની અનુભૂતિ કરી લીધા પછીથી બીજા કોઈ સુખની એને ક્યારે પણ અપેક્ષા નહીં થાય. તો એ જે સાધન છે, એ સદગુરુ વાળી પ્રાપ્ત થયેલું સાધન છે, કે જેણે આપણું કલ્યાણ ઈચ્છ્યું છે. અને એ સાધન એટલે જ સ્થિર થઈને સાધન કરીએ. જય મહારાજ.